तारीख 24/5/1992, श्री रविदृष्टि प्रकाश, बोल नंबर 294 पर पूज्य भाई श्री शशिभाईनु भावनगरमा प्रवचन, सड़ंग प्रवचन नंबर 128।
પણ સિદ્ધાલયમાં અનંત સિદ્ધો અનંત કાળથી છે, અનાદિ અનંત છે, સિદ્ધ પદ અનાદિ અનંત છે। આ છે એ બનારસીદાસજીનું પદ છે। બનારસીદાસજી જે નાટક સમીસાર લખ્યું છે એમાં શરૂઆતમાં હરિયંતની સ્તુતિ કરી છે, સિદ્ધ ભગવાનની સ્તુતિ કરી છે, સાધુ મુનિ, એમાં સિદ્ધ સ્તુતિ આ લખેલી છે નાટક સમીસારમાં। પાંચમું પદ છે નાટક સમીસારનું, પ્રારંભમાં માંગલિકનું પાંચમું પદ છે આ। અને આમ છે ને એ સ્વરૂપ ભાવના છે, એની જગ્યાએ હું કરો ને એટલે અનાદિ અનંત પોતે પોતાને લાગુ પડી જાય। હું શુદ્ધ બુદ્ધ અવિરુદ્ધ અનાદિ અનંત છું, સમાધાન સર્વાંગ અભિરામ રૂપ છું, શુદ્ધ બુદ્ધ અવિરુદ્ધ અવિનાશી અવિકાર છું, પરમ રસ નું ધામ છું। હા, કારણ કે પોતે સિદ્ધપદ સ્વરૂપે છે ને, એટલે એની જગ્યાએ હું કરું તો પતી ગયું।
આપણે જે ગાથા ક્યારે સમજતા 296 ઉપર ભગવાન જેવા આવશે
છઠ્ઠી ગાથાને યાદ કરી છે, બરાબર। દૃષ્ટિ પ્રકાશ 95/169 વચનામૃત 295 294 ચાલ્યું એમાં પ્રશ્ન કરનારે એમ પ્રશ્ન કર્યો છે કે સાંભળવાના ભાવ રહે છે તો બરાબર છે, શું કરવું? અંદર તો કઈ આત્મા દેખાતો નથી, એટલા માટે આત્મા કોઈ સંભળાવનાર છે એને હું, મને સાંભળવાના ભાવ રહે છે તો એ બરાબર છે? તો ઉત્તર એમણે અભિપ્રાયની દ્રષ્ટિએ આપ્યો છે કે જો સાંભળવાનો અભિપ્રાય હોય તો વ્યવહાર કરતા એ નથી, એ ઉત્તર એમનો અભિપ્રાય દ્રષ્ટિએ। કેમ કે એમણે તરત જ કહ્યું કે સુનને કા અભિપ્રાય નહીં હોના ચાહીએ, બાહ્ય સાધન છે, સાંભળવું છે તે બાહ્ય સાધન છે। બાહ્ય સાધન હો કે અંતરંગ સાધન હો, સાધન સાધનના સ્થાને રહેવું જોઈએ, સાધન સાધ્યના સ્થાને કદી ના આવવું જોઈએ। અને એ ત્યારે જ થઈ શકે કે જ્યારે અભિપ્રાય સમીચીન હોય ત્યારે। જો અભિપ્રાય સમીચીન ન હોય, યથાર્થ અભિપ્રાય ન હોય, તો સાધનને અંગીકાર કરતા તે સાધ્ય બની જાય છે અને તેથી સાધ્ય સધાતું નથી। કેમ કે સાધન સાધ્યના સાધે આવી જાય છે। તો દાખલા તરીકે સાંભળવું તે બાહ્ય સાધન છે, તો થશે હું સાંભળો, જેટલું સાંભળાય એટલું સાંભળો, જેટલું બધું સાંભળાય એટલું સાંભળો, જેટલું સાંભળાય એટલું સાંભળો, એટલે એ જ સાધ્ય થઈ જશે, પછી એને જ મેળવવાની વૃત્તિ રહ્યા કરશે, આ પરિસ્થિતિ થઈ જશે। રસમીભાઈ નથી લાગતા 2 દિવસ કાલે બારગામ વાસુદેવભાઈ નો પશુ તો તેનો હાથ ફાંક્યો છે,
કેમ
કરતા
પડી ગયા?
ઘરમાં ને ઘરમાં પડી ગયા. એટલે એમણે જો સુનને કા અભિપ્રાય નહીં હોના ચાહીએ, જવાબ આપવાની પદ્ધતિ એમની છે, અભિપ્રાયને પ્રધાનતાથી જવાબ આપે છે. અને અભિપ્રાયની પ્રધાનતાથી કોઈ પણ કાર્યમાં ખ્યાલ ન રહીએ કે આમાં અભિપ્રાય ક્યાં છે અને એ પ્રધાનપણે કેવી રીતે કામ કરે છે, એ જો ખ્યાલ ન રહીએ તો ગમે તે કરી બફમમાં આવી જાય એવું છે. એટલે આ એક માસ્ટર કી જેવો વિષય છે. શું યથાર્થતાને ચેક કરવા માટે, યથાર્થતાને સંભાળવા માટે, યથાર્થતા છે કે અયથાર્થતા છે એની પરીક્ષા કરવા માટે અભિપ્રાયને જોઈ લેવો. શું અભિપ્રાયને જોઈ લેવો, આ એક મહત્વનો વિષય છે. અથવા પોતાના કે બીજાના પરિણામની કે વાતની, કારણ કે વાતે પરિણામપૂર્વક જ બહાર આવે છે ને, યથાર્થતા જોવા માટે અભિપ્રાયનો માપદંડ અપનાવવો. અભિપ્રાયના માપદંડથી એનું મૂલ્યાંકન કરવું અથવા એનો વિધિ નિષેધ કરવો, સ્વીકારો અસ્વીકાર કરવો, એમાં અભિપ્રાય જોવો. અભિપ્રાયનો દોષ અક્ષમ્ય છે. બાકી ભૂલ થાય તો ક્ષમ્ય છે, પણ અભિપ્રાયપૂર્વક થાય તો તે અક્ષમ્ય છે. કોર્ટમાં પણ આ ન્યાય છે કે એનો ઈરાદો હતો, ગુનો કર્યો એ એક ગુનો છે, અને ગુનો કરવાનો ઈરાદો એક બીજો ગુનો છે. એટલે બે કલમ ત્યાં લાગવું પડે કાયદાની, ગુનાની એક કલમ લાગવું પડે અને ગુનાના ઈરાદાની કલમ લાગવું પડે. હે, લેશિયા જુદી વસ્તુ છે. અહીં તો શું છે, ઈરાદો એટલે એનો અભિપ્રાય, આશય. એટલા માટે કાયદાની અંદર ખૂન કરનાર એને પણ પકડવામાં આવે છે અને ખૂન કરાવનાર હોય એને પણ પકડવામાં આવે છે. ખૂની હોય એને પણ શિક્ષા થાય છે અને ખૂની કોઈ, ખૂન કોઈએ કરાવ્યું હોય ને પોતે ખૂની ન હોય તો એને પણ શિક્ષા કરવામાં આવે છે. ગુનો કરે અને કરાવે બેની શિક્ષા કરવામાં આવે છે અને એ ન્યાય સંગત છે. એમાં અહીંયા અભિપ્રાય છે, એ પ્રધાન વસ્તુ છે. આ અધ્યાત્મના પ્રકરણની અંદર અથવા આગમના પ્રકરણની અંદર પણ અભિપ્રાય છે એ પ્રયોજન બુદ્ધિનો મુદ્દો છે. સમજવાની અંદર એક પ્રયોજન બુદ્ધિ મુદ્દો મહત્વપૂર્ણ મુદ્દો છે. રવિદ્રષ્ટિ પ્રકાશમાં એમની શૈલી જ આ રહી છે. બેમાં બહુ મોટો ફરક છે, બહુ મોટો ફરક. એટલે જેમ કે ગણધર દેવને સાંભળવાનો રાગ હોય છે કે જીવ ધ્વનિ સાંભળવાનો વિકલ્પ આવે છે, પણ અભિપ્રાય નથી હોતો. જ્ઞાનીને પણ શ્રી ગુરુનું શ્રવણ કરવાનો રાગ આવે છે, પણ અભિપ્રાય નથી હોતો. ત્યારે લોકો શું જોવે છે, બાહ્ય ક્રિયા જોવે છે. જુઓ ગણધર દેવ સાંભળવા બેઠા છે, જુઓ જ્ઞાનીએ સાંભળવા જાય છે. ભાઈ તું એમ બહારની ક્રિયાના ચાળા પાડી ન કામ આવે. જ્ઞાની જે કરે એમ આપણે કરવું, એના ચાળા પાડવા એમ ન હોય. અંદરમાં એને એનો નિષેધ છે એ તને ખબર નથી. હવે શું કરીશ તું, તારે તો અભિપ્રાય સહિત ક્રિયા થશે, એટલે આખી ક્રિયા તારી ઉલટી થશે. એની સુલટી છે ને તારી ઉલટી છે, એટલો બધો ફેર પડે. એટલા માટે લોકો તપ, ત્યાગ, તપશ્ચર્યા, યાત્રા, દાન, જપ, ભક્તિ, પૂજા, સ્વાધ્યાય બધું કરે છે અને જ્ઞાનીઓ કરે છે, પણ જ્ઞાનીઓને તે પ્રકારના વિકલ્પના નિષેધ સહિત તે ક્રિયાઓ છે. અજ્ઞાની કહે છે કે એ કરે છે માટે હું કરું છું, હું શું ખોટું કરું છું, એ કરે છે ને હું કરું છું ને, એનું અનુકરણ કરું છું ને, એનું અનુસરણ કરું છું ને, કે તું અધૂરું અનુસરણ કરો છો, પૂરું નહીં પણ અધૂરું અનુસરણ કરો છો, એમ છે. કારણ કે એમાં તો ત્રસ્ટ છે, એનો જે પાર્ટ છે એમાં તો ત્રસ્ટ છે, આમાં ત્રસ્ટ છે. એની માટેની પ્રતિજ્ઞા વિધિ પૂર્વક ચાલુ
હતી.
પ્રક્રિયા પ્રક્રિયા એટલે એની વિધિ હોવી જોઈએ, વિધિ હોવી જોઈએ. વિધિનો તો ક્રમ છે, વિધિનો ક્રમ છે, એ વિધિ અક્રમે ન હોવી જોઈએ, પણ માત્ર વિધિ હોવી જોઈએ ને ક્રમે વિધિ હોવી જોઈએ. તો જૈન દર્શનની એ આમનાય છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં ટોડરમલજીએ આ વાત કરી છે. જૈન દર્શનની એ આમનાય છે કે પ્રથમ તો તત્વજ્ઞાનનો અભ્યાસ કરે, તત્વજ્ઞાનનો અભ્યાસ કરીને એ પોતાને ક્યાં નુકસાન થાય છે, પોતાને ક્યાં લાભ થાય છે, પોતાના હિત અહિતને સમજે. તે સમજ્યા પછી પોતાની શક્તિ અનુસાર પ્રતિજ્ઞા અંગીકાર કરે. શક્તિ બહાર જઈને પણ નહીં, કેમ કે પરહિંસાને અટકાવતા સ્વહિંસા થઈ જશે. પાછી જે આકુલતા થશે એમાં સ્વરૂપની હિંસા થશે. એટલે એમાં પોતાને શક્તિ જોઈને પ્રતિજ્ઞા અંગીકાર કરવાનું વિધાન છે. એમ અહીંયા પહેલું જ તત્વજ્ઞાનનો અભ્યાસ કરવાની વિધિનો ક્રમ છે. હવે જૈનના સંપ્રદાયમાં કહેવાતા, જૈનના સંપ્રદાયમાં તત્વજ્ઞાનનો અભ્યાસ છે એ લોપાઈ ગયો છે. કોઈ તત્વજ્ઞાનનો અભ્યાસ કરતા નથી. તમારા કૈલાસુરી, ઉદયસુરી અને વિજય રામચંદ્ર સુરી ત્રણને યારે તો મારે પર્સનલ મિટિંગો સિટિંગો થયેલી છે. ઉદયસુરી મહારાજ તો બહુ વૃદ્ધ હતા ત્યારે, છેલ્લે છેલ્લે અહીંયા મારે મળવાનું હતું ત્યારે એણે બહુ સરળ પરિણામે કહી દીધું કે અમારા સંપ્રદાયમાં અધ્યાત્મનો વિષય બાદ થઈ ગયો છે. હે, એ આપણે આપણે એવું કહેવાનો એમને અધિકાર નથી, પણ એમણે એમ કહ્યું. એને જોયું કે આ તો અધ્યાત્મનો વિષયના પ્રશ્નો આવે છે, એટલે એક પ્રશ્ન, બે પ્રશ્ન, ત્રણ પ્રશ્ન, ચાર પ્રશ્ન કર્યા પણ કોઈ પ્રશ્નનો એ ઉત્તર દઈ શકતા નહોતા, મૌન રહેતા હતા. હવે મને કોઈ એમને ત્યાં ચોમાસું કરવા માટે અમદાવાદના કોઈ શેઠિયા આવેલા, એ ઓફિસે આવેલા અને કંઈક પરિચય થયો. એમાં આગ્રહ કર્યો કે આવો, અમારા મહારાજને જ્ઞાન પણ ઘણું છે અને ચારિત્રમાં તો ચારિત્રના શિરોમણી એવા અમારા મહારાજ આચાર્ય મહારાજ છે. મેં ચારિત્ર હોય ને જ્ઞાન તો હોય જ ને, એમ કે જ્ઞાન તો ઘણું છે એમનામાં, પણ ચારિત્ર પણ તમે ઘણું છે, આ મારી માન્યતા છે. અને આવો ને થોડું આ વાતચીત કરો તો અમને પણ કંઈક સમજવા મળે. એટલે એ બેઠા હતા અને પહેલો પ્રશ્ન થયો, બીજો પ્રશ્ન થયો, ત્રીજો પ્રશ્ન થયો, ચોથો પ્રશ્ન થયો, ઉત્તર જ ન આપે. ઉત્તર આપ્યો ત્યારે એમણે ઉત્તર એમ આપ્યો, બોલા તો આવો હજડબમ થઈ ગયા જે મને લઈ ગયા હતા એ તો, કે અમારા જવાબ કેમ દેતા નથી આમને. તો જવાબ એમ દીધો કે અમારામાં અધ્યાત્મનું પ્રકરણ આવો બાદ થઈ ગયું છે, જોતું જ નથી, અમે તો આ બધા વિધિ વિધાન કરાવીએ છીએ. એના ઉપર પ્રશ્ન પૂછ્યો કે જૈન ધર્મનું સ્વરૂપ છે તો કે ના, જૈન ધર્મનું સ્વરૂપ નથી તો જૈન ધર્મનું કારણ છે. ભલે મૌન થઈ ગયા પાછા, પાછા જવાબમાં આપ્યો. એટલી ચર્ચા ચાલી ત્યાં કોઈ અમારે જ બજારના, અમારે હું દાણાપીઠમાંથી બેસતો જાણીતા જ વેપારી આવી ગયા છે. અમે મિત્ર આમ શિસ્ત રાખી હતી કે કોઈ અમારી ચર્ચામાં કોઈ ઉપસ્થિત ન રહેવું. કેમ કે એમને તો આબરૂનો સવાલ થઈ જાય, એમાં એ આગને ઓળખો છો, એની ઉપસ્થિતિમાં વાતચીત થાય તો મહારાજને ખરાબ લાગે, સારું ન લાગે. એટલે પછી જે ભાઈઓ મને લઈ ગયા હતા એમાં એક મારા ભાગીદાર પણ હતા, કે જેના મારફત ઓલા ભાઈને પરિચય થયો હતો, એને મેં કીધું સાહેબને આરામ કરવા દો, આપણે ઉઠીએ હવે. એટલે આખી જે વાત છે ને, જૈન ના સંપ્રદાયમાં તત્વજ્ઞાન રહ્યું નથી. દિગંબર સંપ્રદાયમાં તો જ્યાં જ્યાં દિગંબર મંદિર છે આજે પણ, ત્યાં ત્યાં સ્વાધ્યાયની અલાયદી વ્યવસ્થા છે, સદગ્રંથો છે અને બેસવા માટેની ઠવણી અને જુદી જગ્યા પણ છે. પણ આજે સંપ્રદાયમાંથી તત્વજ્ઞાનનો અભ્યાસ જે પહેલું પગથિયું છે વિધિ માટેનો, એ બાદ થઈ ગયું છે. ગુરુદેવનો ઉપકાર છે કે એમણે પહેલાં બધા સ્વાધ્યાય કરાવ્યો, પછી એમાંથી મંદિરો થયા છે. મંદિરો પૂર્વક સ્વાધ્યાય નથી થયો. અમારે ત્યાં પહેલાં સ્વાધ્યાય ચાલતો હતો. શું અમારે 2026 સાલમાં અહીંયા મંદિર થયું, એ પહેલાં અમારે 5-7 વર્ષથી સ્વાધ્યાય ચાલતો હતો. એક જગ્યાએ ભાડે રાખતા હતા, પછી ત્યાં જગ્યા નાની હતી, આટલી રૂમ હતી, બધા ભાઈઓ બેઠા છે ને એટલી જ રૂમ હતી નાની, અને સંખ્યા વધારે થવા માંડી. એટલે પછી કીધું કે આપણે કોઈક સ્વાધ્યાય હોલ ભાડે તો રાખવો નાનો પડ્યો, હવે આપણે બનાવીએ. આ પ્લોટ અમે સ્વાધ્યાય હોલ માટે પહેલાં લેવાનો વિચાર કર્યો હતો. એ વખતે પછી હોલ લેવાનો, આ પ્લોટ લેવાનો, ત્યારે પછી નિર્ણય બદલીને અમે મંદિર બનાવવાનો વિચાર કર્યો. પછી મંદિર બની ગયું. એટલા માટે કે ત્યાં મંદિરનો પણ દર્શન પૂજનનો પણ આપણને વ્યવસ્થા થશે અને સ્વાધ્યાય ત્યાં આપણે કરી શકશું. કારણ કે અમારે બધે પહેલાં સ્વાધ્યાય એમ જ થતા હતા. પહેલાં રાજકોટનું મંદિર થયું 2006, તો એ મંદિરમાં સ્વાધ્યાય પહેલાં થતો હતો. અને હજી ઘણા મંદિરોમાં થાય છે, દાદરમાં, મલાડમાં બધે હજી થાય છે. એટલે એ રીતે અમારે પહેલાં સ્વાધ્યાય શરૂ થાય છે, પછી મંદિર શરૂ થાય છે. અને એ પ્રણાલિકા ગુરુદેવે શરૂ કરી. દ્રષ્ટિ કે વિષય કી હર સમય મુખ્યતા રહેની ચાહીએ. દૂસરી ચાહે જીતની બાત આવો. 294 ફરીથી. જો પર્યાય જિસ કાલ મેં હોને વાલી હૈ, જો પર્યાય જિસ કાલ મેં હોને વાલી હૈ તભી હોતી હૈ. સારું પુસ્તક લાવ્યા છે, કોઈને યાર મૂકી દે. જો પર્યાય જિસ કાલ મેં હોને વાલી હૈ તભી હોતી હૈ, એ એક પર્યાય વિષય ક્રમબદ્ધનો ન્યાય છે, સ્વકાળનો ન્યાય છે. દરેક પર્યાયનો સ્વકાળ છે. પદાર્થ પોતાના પરિપક્વ કાળે પરિણામ રૂપ પર્યાય ઉપજે છે. એ પોતાના વિજ્ઞાન બહાર જઈને કોઈ દિવસ એનું પરિણામ થતું નથી. જેમ કેરી પાકે, જેમ પહેલાં ફૂલ આવે, પછી ફળ આવે, પછી એની નાની સાઇઝ હોય, પછી મોટી સાઇઝ હોય, પછી પાકે, એના પર યથાર્થ એના સ્વકાળે જ બને ને. સિદ્ધિ કોઈને મોટી કેરી જોતી હોય કે મળી જાય, પહેલાં મોર આવે, ફૂલ આવે, પછી ખાખરી થાય, પછી એમાંથી કેરી થાય. એમ દરેક પર્યાય એના સ્વકાળે ઉત્પન્ન થાય છે. મુનિ દશા બી સહેજ ઉભતી હૈ. એમ પહેલાં મુમુક્ષુ દશા આવે. મુમુક્ષુ દશા આવ્યા પહેલાં પહેલાં કોઈને જ્ઞાન દશા આવે નહીં, અને જ્ઞાન દશા આવ્યા પહેલાં કોઈને મુનિ દશા આવે નહીં. ગમે ને દીક્ષા દઈ દે મુનિ થઈ જાય એવું એટલે મુનિ થતું નથી, થવાતું નથી કઈ. વૈરાગ ને ઠેકાણા આવતા નથી બધા, પહેલેથી આશય જુદો હોય છે. વૈરાગ ક્યાંથી હોય? ખૂબ તિર્યંચ ને વેશ પહેરાવવો જોઈએ, પછી પાંદરો બાંદરો વીંછ વીંછ બે પગે હાલતું થાય ને. પછી તો કોઈ સ્ટેચ્યુ ને પણ વેશ પહેરાવવો જોઈએ. એવું છે બધું. પહેલે ભાવના હોતી હૈ, જ્ઞાની ને પણ પહેલા ભાવના થાય છે અને મુમુક્ષુ ને પણ ભાવના થાય છે. ભાવના પહેલા થાય છે એની ના નથી, પણ છતાં પણ લેકિન એમ કહીને એમ કેવું છે શું કે ભાવના થતી હોય તો પણ શું અભિપ્રાય કી પહેલે પ્રધાનતા કરો, પહેલા અભિપ્રાય બાંધો. એવી ભાવનામાં રોકાઈ જતા નહીં, એમાંથી એક દૂષણ ઉપજે છે એટલે એમની વાત કરી છે. એકલી ભાવનામાં રહેતા નહીં, અભિપ્રાય ઘડી અને અભિપ્રાયની પ્રધાનતામાં, અભિપ્રાય છે એટલે પ્રધાનતા આવી જશે. એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે પહેલા અભિપ્રાય બનવો જોઈએ, પીછે યોગ્યતા પ્રધાને જાવું. પછી જેવો અભિપ્રાય હશે એવી યોગ્યતા થવાના પરિણમનનો પ્રોસેસ ચાલુ થઈ જશે એમ કેવું છે. પરિણમનની પ્રક્રિયા અભિપ્રાય પ્રમાણે ચાલશે. અભિપ્રાય વિરુદ્ધ પરિણામ કરશો તો એ પરિણામમાં ટકી નહીં શકો, એ પરિણામમાં ટકી નહીં શકાય, તૂટી જશે. જેમ અભિપ્રાય વિરુદ્ધ એકતા થતી નથી, એમ અભિપ્રાય વિરુદ્ધ પરિણામની પણ સ્વરૂપ સાથે એકતા થતી નથી. શું? જેવું સ્વરૂપ એવો અભિપ્રાય હોવો જોઈએ. સ્વરૂપ વિરુદ્ધ અભિપ્રાય હોય તો પણ સ્વરૂપમાં એકતા થવાના પરિણામ કદી સફળ થતા નથી. એકાગ્રતા કરવાના બધા પ્રયોગો નિષ્ફળ જાય છે. આ યોગના પ્રયોગો, પ્રાણાયામના પ્રયોગો, અન્ય મતિઓ કરવા છતાં કેમ એને સ્વરૂપની એકાગ્રતા થતી નથી? અભિપ્રાય ભૂલ વાળો છે, અભિપ્રાય ભૂલ ભરેલો છે. પરિણામની ચંચળતા ઘટવા છતાં પરિણામ નિશ્ચંચળ કેમ થતા નથી? અમુક હદે ચંચળતા ઘટીને પાછી વધી જાય છે, કેમ કે તેની પરિસ્થિતિમાં પ્રારંભ છે એમાં મૂળમાં અભિપ્રાયનો વિરુદ્ધ છે. પ્રારંભમાં મૂળમાં અભિપ્રાય વિરુદ્ધ છે માટે એ પ્રયોગ કદી સફળ થઈ શકે નહીં, હોઈ શકે નહીં. આ સીધી વાત છે. અભિપ્રાય છે એ પરિણામ તો એક એક પારો ગણીએ તો સળંગ સૂત્ર અભિપ્રાય છે. એક એક પર્યાયને જુદો જુદો પારો ગણીએ, કેમ કે ક્રમથી હોય છે, એકમાં એકનો બીજામાં અભાવ હોય છે, પણ દોરો બધામાં પરોવેલો હોય, બધા પારામાં માળાની અંદર દોરો પરોવેલો હોય, અભિપ્રાય છે એ દોરો છે બધા બધી પર્યાયનો. તો માળા દોરા સાથે હોવી જોઈએ, દોરા વગરની માળા માળા જ નથી ખરેખર. તો એમ કહે છે વૈરાગ લાવું છું, હું પહેલા ઉપશમ લાવું છું, હું પહેલા ભક્તિ કરી લઉં, હું પહેલા તપ કરી લઉં, હું પહેલા શાસ્ત્ર વાંચી લઉં, એ બધા છૂટા છૂટા પારામાં ક્યાંય માળાના માળા થાય એવું નથી. વેરણ છેરણ બધા પારા છે, એમાં ક્યાંય માળા નથી. એટલે એ હાર પહેરવાના કામમાં આવે ને શોભા વધે એવું છે આત્માની શોભા વધે એવી માળા નહીં થાય એમાં. અભિપ્રાય બનાવ્યા વિના લક્ષ ન થાય, અભિપ્રાય પૂર્વક જ લક્ષની ઉત્પત્તિ થાય. સંબંધ છે અભિપ્રાય ને માન્યતા સાથે સંબંધ છે. અભિપ્રાય જ્ઞાન ની પર્યાય છે અને માન્યતા શ્રદ્ધા ની પર્યાય છે. પણ એ અભિપ્રાય સાથે શ્રદ્ધા હાલવાની છે. જેવો અભિપ્રાય હશે એવી શ્રદ્ધા પરિણામ છે. અભિપ્રાય કારણ છે ને શ્રદ્ધા એનું કાર્ય થવાનું છે. અભિપ્રાય અનુસાર શ્રદ્ધા પરિણામ છે, કાર્ય થશે શ્રદ્ધાનું. અભિપ્રાય વિરુદ્ધ શ્રદ્ધા નહીં પરિણામ આવી શકાય, ઈચ્છા હોય તો હોય તે એમ કેવું છે. તમારી ભાવના છે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની, તમારી ભાવના છે મુનિ થવાની, અથવા તમારી ભાવના છે પૂર્ણ દશા કેવળ જ્ઞાનની, પૂર્ણ શુદ્ધિની. પણ અભિપ્રાય બરાબર નહીં હોય તો પર્યાય પ્રધાન થઈને પર્યાય દ્રષ્ટિ છે એ તીવ્ર થઈ જશે. પર્યાય દ્રષ્ટિ તો છે જ, ભાવના તો મુમુક્ષુમાં ભૂમિકામાં ઉત્પન્ન થઈ, અથવા પ્રથમ લક્ષ્મણ પૂર્ણતાની શુદ્ધિનું લક્ષ્મણ મુમુક્ષુની ભૂમિકામાં આવ્યું. હવે પર્યાય દ્રષ્ટિ તીવ્ર ન થાય એના માટે શું હોવું જોઈએ? કે જે અભિપ્રાયનો વિષય મુખ્ય છે તો અક્રિય ચિત્તબિંબનો અભિપ્રાય થઈ જવો જોઈએ. હું અક્રિય ચિત્તબિંબ છું એ અભિપ્રાયનો વિષય હોવો જોઈએ, પછી બધી પર્યાય ઠેકાણે આવશે, નહીં તો ઠેકાણા નહીં આવે. એટલા માટે કાલ દાખલો લીધો ભાવનાવાળા બહેનનો. ભાવના ઘણી હતી, ભાવના તો ઘણી હતી, તો કેમ ફેરફાર થઈ ગયો? એ ભાવનામાં યથાર્થ અભિપ્રાય હોત તો સંગફેર ન થાય. સંગફેર થયો અને વિવેક કેમ ન રહ્યો? અભિપ્રાયને ભૂલ રહી ગઈ, ભાવના સારી થઈ હતી, અભિપ્રાયની ભૂલ રહી ગઈ. આ બધો વિષય સત્સંગની અંદર સ્પષ્ટ થાય છે અને જીવ પોતાની ભૂલ સુધારી શકે છે. નહીં તો યદવા તદવા ગમે તે સાધન કરી લે છે, ત્યાગ પણ કરે, સ્વાધ્યાય પણ કરે, પૂજા પણ કરે, દાન પણ કરે, યાત્રા પણ કરે અને જપ પણ કરે. એ બધા છૂટા છૂટા પારામાંથી ક્યાંય માળા થાય હો, દોરો લઈને પારા ફરો એમ કે છે. અને એમાં પણ ક્રમ છે પાછો, પારા ને ફરોવાનો પણ એમાં ક્રમ છે. બધું વ્યવસ્થિત હોવું જોઈએ, આ તો સાયન્સ છે. ભાવનાવાનને પણ સત્સંગની જરૂર છે, જ્ઞાનીને પણ સત્સંગની જરૂર છે અને મુનિને પણ સત્સંગની જરૂર છે. જ્યાં સુધી ઉપયોગ સ્વરૂપની બહાર જાય છે ત્યાં સુધી ક્યાં જાય છે એનો વિવેક એને હોવો ઘટે છે. કે જેના ઉપર જાય છે એનો સંગ કરે છે આજીવ, અને તે કરવા યોગ્યનો કરે છે કે નહીં કરવા યોગ્યનો કરે છે, આટલો જો વિવેક ન રાખે તો એને નુકસાન થવાનું થવાનું ને થવાનું, નિયમથી થવાનું. એ નુકસાનને કોઈ રોકી નહીં શકે. સંગ કરતા પહેલા પૂરેપૂરો વિચાર કરવા, સમયસારમાં તે છે માટે બેસી જાઓ એમ ન હાલે. કયા અભિપ્રાય લઈને બેઠો છે? અભિપ્રાય જુઓ, અભિપ્રાયમાં ભૂલ હોય તો એ સમયસર અનુસાર વાત કરે છે, તે સમયસર અનુસાર કરે છે તો સાચી નથી એમ છે. સમયસર ગંગાજળ છે, સાચી તો ગંગા એ વિતરાગ પાણી, પણ ગંગાજળ શેમાં પીવું? હે, જેમાં કોઈએ દારૂ પીધો હોય એમાં કાંઈ ગંગાજળ ન પીવાય. દારૂ પીધો હોય, એ પ્યાલી માં દારૂ સુકાઈ ગયો હોય છે, રેસિડ્યુ રહી જાય ને થોડું, ચોંટેલું તો રહી જાય ને, હવે કોઈ આ તો સુકાઈ ગયો છે દારૂ, હે પીવાય જ નહીં એમાં, ગંગાજળ મળે છે એમ ન હોય, તેના કયા કયા વાસણ માં મળે છે એ વાત પહેલી છે. ઠીક છે, આ ભૂલથી સ્પષ્ટીકરણ આપ્યું છે ને, એટલે અભિપ્રાયનો વિષય થોડો ઉકળી ગયો, આપણે સ્વાધ્યાયમાં અભિપ્રાયનો વિષય ચર્ચાઈ ગયો વિશેષપણે. નિશ્ચય એ અભિપ્રાય નથી, પણ અભિપ્રાય તે અભિપ્રાય છે, પણ કાર્ય છે, અભિપ્રાય પૂર્વક નિશ્ચય થવો જોઈએ, તો સાચો નિશ્ચય છે, નહીં તો નિશ્ચય સાચો નથી. અભિપ્રાય પૂર્વક લક્ષ્ય થવું જોઈએ, અભિપ્રાય પૂર્વક નિશ્ચય થવો જોઈએ, નિર્ણય થવો જોઈએ, અને અભિપ્રાય પૂર્વક જ્ઞાન થવું જોઈએ. જો કાલે આપણે ચાર પદ વિચાર્યા હતા ને, અભિપ્રાય, લક્ષ્ય, નિર્ણય અને જ્ઞાન, બધી જ્ઞાનની જ પર્યાય છે, પણ એમાં અભિપ્રાય બધે કારણ રહેવો જોઈએ, પાયામાં રહેવો જોઈએ. હા, પછી લક્ષ્ય થાય તો યથાર્થ છે, પછી નિર્ણય થાય તો યથાર્થ છે, પછી જ્ઞાન એટલે સમજણ થાય તો પણ યથાર્થ છે. અભિપ્રાય એટલે તમારે પ્રેક્ટિકલી સમજવો હોય તો બહુ સરસ એક દ્રષ્ટાંત છે એનો, કે કોઈ જીવે ભલે વિચાર ન કર્યો હોય તો પણ એનો અભિપ્રાય છે કે, બધા જ જીવનો આ અભિપ્રાય છે કે મારે સુખી થવું છે, છે કે નહીં? આ અભિપ્રાય શું છે એ વિચારી લ્યો તમે. રમેશભાઈ થોડો પ્રશ્ન ઉઠાવ્યો હતો, અભિપ્રાયની ચર્ચા થયેલા પછી ઘરે ગયા પછી પ્રશ્ન ઉઠાવ્યો, તો વાત તો એમ ચાલી હતી કે અભિપ્રાય જ્યાં પોતાને ધર્મ પ્રાપ્તિનો છે, સ્વરૂપ પ્રાપ્તિનો, શુદ્ધતાનો, સ્વરૂપનો અભિપ્રાય છે, કે તું બધા જીવો સ્વરૂપ પ્રામે એવો એની અંદર એ અભિપ્રાયથી ભાવના આવી જાય છે. આપણે કળશ ચાલ્યો ને રાત્રે, રાત્રે કળશ ચાલ્યો ને કે જેને આનંદ ભોગવ્યો છે એને બધાને આનંદ મળો, આચાર્ય મહારાજ એમ કહ્યું ને કે બધા જીવોને પણ
આનંદ મળો,
થાવ પ્રાપ્તિ થાવ. એ તો આચાર્ય મહારાજ ની વાત નથી, બધા જ ધર્મીની એ વાત છે, બધા ધર્મીની એ વાત નથી, જેનો અભિપ્રાય સબળો થયો એ બધાની એ વાત છે, કે એને ધર્મ પ્રાપ્ત થાવ, ધર્મ પ્રાપ્તિનું કારણ પ્રાપ્ત થાવ, ને એ કારણનું કારણ પણ એને પ્રાપ્ત થાવ. અહીં સુધી વાત ચાલે, લંબાઈ છે, કે એમાં તો કોઈક ભૂલ થાય છે. આપણે દ્રષ્ટાંત લીધો ફેટનો, એમાં તો કોઈ ભૂલ થાય છે, કારણ હોય તો કેમ ભૂલ થઈ, તો કે કારણ એને અભિપ્રાય હોળો નથી, માટે એનો અભિપ્રાય સહળો નથી, એટલે ક્યાંક ભૂલ ખાય છે. કે હું જીનેન્દ્રના દર્શન કરું, તમે પણ કરો, તમે કરો એનું સાધન તો કે ના, એમાં હું ના પાડું, કારણમાં ના પાડું, કેમ ભૂલ થઈ કે અભિપ્રાય હોળો નથી. અભિપ્રાય હોળો હોય તો ક્યાંય ભૂલ ન થાય, એ અભિપ્રાય જે સવળો થાય છે એમાં એમણે પ્રશ્ન કાઢ્યો છે, કે જેટલાને અનુભવ થાય એટલાની એવો વિકલ્પ આવે તે જરૂર નથી, વિકલ્પની જરૂર નથી આમાં. એમાં કરીને આપણે ક્રોસ વાત આપી કે તમારે અનંત કાયમ સુખ જોઈએ અને પૂરું સુખ જોઈએ એનો વિકલ્પ આવ્યો પછી અભિપ્રાય થયો, તો પહેલેથી છે કે પહેલેથી છે, માટે નિર્ણયપૂર્વક અભિપ્રાય થાય એવું નહીં, અભિપ્રાયપૂર્વક નિર્ણય થાય છે, શું એને વિકલ્પની જરૂર નથી, નિર્વિકલ્પણે થાય છે અભિપ્રાય, હા સહજ જ થાય. એટલે બધા જ્ઞાનીઓને એવો વિકલ્પ થાય કે આખું જગત પામી જાય એવું જરૂરી નથી વિકલ્પ થવો, એનો અભિપ્રાય જ છે. વિકલ્પ ન થયો હોય તો પણ એનો અભિપ્રાય એ જ છે. બધા જ્ઞાનીઓ, ધર્મીઓ, બધા ધર્માત્મા પ્રત્યે પૂજી બુદ્ધિ રાખે છે કે હા, વિકલ્પ આવે કે ન આવે તો અભિપ્રાય તો એ જ છે. એટલે પંચ પરમેશ્વરનો દાખલો લીધો કે ગણધરદેવ નમસ્કાર મંત્ર બોલે છે તો એમાં તો સાધુ છે ને એના શિષ્ય પણ આવી જાય છે. ગણધરદેવના શિષ્ય પણ આવી જાય, એને કેમ નમસ્કાર કરે? કે અભિપ્રાય છે એનો, પ્રવૃત્તિ નથી, અભિપ્રાય છે એનો. અભિપ્રાયમાં એમ જ હોય, બીજી રીતે હોય નહીં. અભિપ્રાયમાં સમ્યક દ્રષ્ટિ આવી જાય છે. એ તો છઠ્ઠા ગુણ સ્થાને છે ને આ ચોથા ગુણ સ્થાને છે. અભિપ્રાયમાં એક જ વાત છે, બે વાત નથી. અને એટલા માટે શાસ્ત્રોમાં, આચાર્યોના શાસ્ત્રોમાં સમ્યક દ્રષ્ટિને વંદન કર્યા છે. શું અર્ઘેદી શબ્દ વાપરો, કુંદકુંડ આચાર્ય અષ્ટપાહુડમાં એને અર્ઘ્યતે સમ્યક દ્રષ્ટિનું પ્રકરણ લીધું છે અને અર્ઘ્યતે શબ્દ વાપરો. કાર્તિકેયનું પ્રેક્ષામાં છે ને આચરણનું પ્રકરણ ચાલ્યું છે, પંચમ ગુણ સ્થાન વર્તેલું, એમાં એ વાત લીધી છે. તો પંચમ ગુણ સ્થાન વર્તીને અર્ઘ ચડાવાય, મધ્યમ પાત્ર છે. મુનિને અર્ઘ ચડાવાય, જગન્ય પાત્ર છે. નવદા ભક્તિ દીધી છે એમને, તો અર્ઘ નહીં, નવે નવ પ્રકારના ભક્તિ દીધી છે. હા, સમ્યક દ્રષ્ટિને પણ નવદા ભક્તિ દીધી છે, જગન્ય પાત્ર ગણે. પોતાના ગુણને જે ઉપાસે છે તે વ્યવહારે ગુણ પૂજા સર્વત્ર કરે છે, એક જણને બાદ નથી કરતા, સર્વત્ર કરે છે. એટલે તો આ આચરણનું શાસ્ત્ર છે, રત્નકરણ શ્રાવક આચાર્ય, શ્રાવકના આચરણનું શાસ્ત્ર છે ને એમાં સમ્યક દ્રષ્ટિની વાત કરી. એઠ્યા વિષ્ણુ વાત કે ગણધર દેવ એને
દેવ કહે છે, દેવ કહે છે,
ચંડાળો હોય તો પણ એને
દેવ કહે છે,
દેવ કહે છે. ચંડાળ તો હરિજન કહેવાય, હરિજનનો કાંઈ વાંધો નથી અહીંયા. હરિજન એ સમ્યક દ્રષ્ટિ થઈ શકે છે, એ પણ મુમુક્ષુ થઈ શકે છે, સમ્યક દ્રષ્ટિ થઈ શકે, મુનિ નો થાય.
બરોબર,
ધર્માત્મા તો નહીં, સાધુતા હોય એને સાધુ કહેવાય, જેને સાધુતા ન હોય એને વેશ પરિધાન વાળાને સાધુ કહેવાતા નથી. એ દ્રવ્ય લિંગી નથી, ભાવલિંગી તો નથી, પણ ઓળખાણ થાય. ઓળખાણ કરવાની પણ બધી રીતભાત છે, એ સમજવી જરૂરી છે, બધી ખબર પડે. નકલી ચેઇન કાંઈ 5 રૂપિયામાં ના 500 રૂપિયા આપી દેતો નથી, 5000 આપી દેતો નથી. નકલી ચેઇન બજારમાં ફૂટપાથ ઉપર મળે છે, હાઈ ક્લાસ કઢાઈ હોય એની, કેવી મશીનની આપી દે, 5 રૂપિયાના ચેઇનના 5000 આપી દે છે. પણ હું તો હોની નથી, હું તો નાનાવટી નથી ભાઈ. નાનાવટી ન હોય તો નાનાવટી બજારમાં વેચાતા મળે છે, વેલ્યુઅર વેચાતા મળે છે, વેલ્યુ કરવાના પૈસા લઈએ બીજું. હા, દરેકની રીત છે. એ તો એ સુખના માર્ગમાં, કેમ કે એને સુખનું સ્વરૂપ બીજી રીતે વિચાર્યું છે, માટે સુખનો નિર્ણય ખોટો કર્યો છે. માટે પણ અભિપ્રાય સુખી થવાનો છે એમાં. પ્રશ્ન તો ત્યાં એટલો હતો કે વિકલ્પ કર્યો તો વગર વિકલ્પે અભિપ્રાય થાય છે ને, એટલો જ મુદ્દો ત્યાં લેવો છે. અભિપ્રાય સુખી થવાનો હોવા છતાં પણ સુખી નથી થતો એનું કારણ તપાસવામાં આવે તો જ્યાં સુખ નથી ત્યાંથી સુખ લેવાનો પ્રયત્ન કરે છે, નિર્ણય ખોટો કરે છે. પણ અભિપ્રાય સુખી થવાનો હોવા નથી, એને હર પર્યાયમાં સુખી થવાનો પ્રયત્ન છે. કયો પર્યાય એને સુખી થવા માટેનો નથી મને સમજાવો હવે. કયો અહીંયા બેઠો છે તો સુખી થવા માટે આવ્યો છે, અહીંથી ઊભો થઈને જશે તો પણ સુખી થવા માટે. કયો પર્યાય સુખી થવા માટે નથી કયો? જે બધા જ પર્યાય સુખી થવા માટે ના એ વિચારે છે, બરાબર. માટે એનો અભિપ્રાય સુખી થવાનો છે. સુખનું સ્વરૂપ એને ખબર નથી, સુખનો નિર્ણય એનો ખોટો છે, માટે એને સુખનો સાચો ઉપાય મળતો નથી. પણ એ અનંતકાળથી સુખી થવા માટે જ પુરુષાર્થ કરી રહ્યો છે. એક કીડીનો જીવ એના ઘરની બહાર નીકળીને કોણ ગોતે છે એ સુખી થવા માટે? કેમ કે એ જીવનો અભિપ્રાય સુખી થવા માટે, બસ એ બધું કાર્ય સુખી થવા માટે કરશે. પછી એનો ઉપાય ખોટો હશે તો સુખ નહીં મળે. સીધી વાત છે. સ્વભાવ પણ છે અને અભિપ્રાય પણ છે, બે છે. અભિપ્રાય છે એની સાબિતી છે. કોઈ પણ જીવને પૂછી જજો કે તારો અભિપ્રાય સુખી થવાનો કે દુઃખી થવાનો. કોઈ જીવ એમ નહીં કે મારે સુખી નથી થવું, બધાનો એક જ અભિપ્રાય છે. બસો 294 જે મુદ્દો છે એ આ છે. આ તો દ્રષ્ટાંતથી વાત લીધી છે, ક્રમબદ્ધ પર્યાયની, મુનિપણાની. શું પણ અભિપ્રાયમાં તો મારે કાંઈ કરવું કરાવવું નથી, હું બંધને મુક્તિથી રહી છું, એવો સ્વરૂપ અસ્તિત્વનો અભિપ્રાય જેવું સ્વરૂપ છે એવો પહેલાં હોવો ઘટે, તો પછી બધી પર્યાયોનો યથાક્રમ ગોઠવાઈને સ્વરૂપ અનુસરીને બધું અને મંગળ જ થશે, કાંઈ અમંગળ થશે નહીં. કેમ કે દ્રવ્ય મંગળ છે, એના અભિપ્રાયથી પર્યાયો પણ બધી આત્મદ્રવ્ય મંગળ સ્વરૂપે છે. જેના અભિપ્રાયમાં આત્મદ્રવ્યની મંગળતા છે એની બધી પર્યાયો મંગળ થવાની છે. માટે જે સ્વરૂપ સમજ્યા વિના પાંચમો દુઃખ એમ છે. ભગવાન નો જાણો પરમ કૃપા કહાન ગુરુદેવ નો.